श्रीवासुदेव विमलामृतधाम वासम् नारायणं नरकतारण नामधेयम् श्यामं सितं विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। श्रीघनश्यामाय नमो नमः। श्रीहरिकृष्णाय नमो नमः। प्रातः समये श्रीसहजानन्दिनी मूर्ति मन मां धारूं रे। प्रातः समये श्री सहजानन्दिनी मूर्ति मन माधारूं रे।
प्रातः समये श्री सहजानन्दिनी मूर्ति मन माधारूं रे।
नख शिखनि रखि रूपायनुपम अंतर मां उतारू रे।
नक्षिखनी रखी अहो रूपायनुपम अंतर मां उतारू रे।
रूपालब राजीव लोचन
रूपालब
राजीव लोचन
पारा बहु तारा राजीव लोचन।
आवि वश्यामन मोरे रे
आवि वश्यामन मोरे रे
आवि वश्यामन मोरे रे
आवि वश्यामन
तरुण तन भीने वाने हंस गति चित चोरे रे।
पुष्ट तरुण तन भीने वाने हंस गति चित चोरे रे।
पुष्ट तरुण तन भीने वाने हंस गति चित चोरे रे।
पुष्ट तरुण तन भीने वाने हंस गति चित चोरे रे।
प्रातः समये श्री सहजानन्दिनी मूर्ति मन मां धारूं रे।
प्रातः समये श्री सहजानन्दिनी मूर्ति मन माधारू रे।
मूर्ति मुझ माधारू रे
मूर्ति मुझ माधारू रे।
Thank you.
ಅಂತರ್ಮ
अंकुश आस्था कौन जमने चरण संभारू रे
पुलिश कमर अंकुश आस्था कौन जमने चरण संभारू रे
वाम पदे मस त्रिकोण आलश खरी व्योम धनुष शशिधारू रे
वाम पदे मच त्रिकोण कलश खरी व्योम धनुष शशिधारू रे
प्रात समय श्री स्वामी जी ना
प्रात समय श्री स्वामी जी ना
चरण चिन्ह चितविये
चरण चिन्ह चितविये
चरण चिन्ह चितविये
चरण चिन्ह चितविये
वाला भक्तो આપણી શિબિરમાં ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી ઉપર આપણને દર્શન આપે છે. વળી મહારાજ રાજાધિરાજપણે સુંદર સ્વાંગમાં અત્રે બિરાજમાન છે. આપણે એમાં પ્રગટ ભાવ લાવવો. ભગવાન નથી એવું નથી, ભગવાનનો મહિમા નથી. ભગવાન તો આપણા આત્મામાં સાક્ષાત બેઠા છે. તમારા બધાયના સ્વરૂપે ભગવાન બેઠા છે. તમારે આકારે આકાર મહારાજની અક્ષરધામની મૂર્તિ છે. અહીંયા અર્ચા સ્વરૂપે પણ મહારાજની મૂર્તિ છે, આ સાધુ સ્વરૂપે પણ ધામની મૂર્તિ એમાં અખંડ બિરાજે છે. ક્યાં મહારાજ નથી, પરંતુ મહારાજનો મહિમા નથી એટલે મહારાજનો આનંદ આવતો નથી. જો ભગવાન સ્વામિનારાયણનો જેમ છે મહિમા થાય તો ભગવાન શિવાયનો બીજો ઘાટ જ થાય નહીં. સંકલ્પ કરવાય જીવ સમર્થ રહે નહીં. ભગવાન સ્વામિનારાયણનું જેવું છે એવું સ્વરૂપ સમજાય, મહાત્મ્ય જ્ઞાને યુક્ત જો ભક્તિ થાય તો જીવનું પોતાપણું ભૂલાઈ જાય, જીવ પોતામાંથી પણ નીકળી જાય. એવો તો એ ભગવાનમાં જોડાય કે એને ખુદની કોઈ પરવા ન રહે. જેટલું આપણને આપણું હું યાદ આવે છે, જેટલો આપણો સ્વાર્થ યાદ આવે છે, એટલા મહારાજ સમજાણા નથી. આપણને આપણા વખાણ ગમે છે એનો અર્થ એ થાય છે કે હજુ ભગવાન સમજાણા નથી. આપણને પંચ વિષય ગમે છે એનો અર્થ એ થાય છે કે હજી મહારાજ સમજાણા નથી. આપણને ભગવાન સિવાય ક્યાંય સારું લાગે છે એનો અર્થ એ છે કે જેમ છે એમ ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન સિદ્ધ થયું નથી. જે દિવસે જેવા છે એવા મહારાજ પકડાશે ત્યારે ક્યાંય વૃત્તિ રાખવી હશે તોય નહીં રહે, દોડી દોડીને મહારાજમાં લીન થશે. એવા જ એ મહારાજ છે, એવા જ એ છે. એનો મહિમા જ એવો છે. ઇથમ ભૂત ગુણો હરિહી, ભાગવતજીમાં લખ્યું છે કે એવા ગુણવાળા જ એ છે કે એને જાણ્યા પછી ક્યાંય ગમે નહીં, ક્યાંય ગમે નહીં, એની સાથે જ ગમે, એની જ વાત સાંભળવી ગમે, એનું જ મુખ જોવું ગમે, એનો જ સ્વભાવ ગમે, એનામાં જ હેત કરવું ગમે, એની પાછળ જ ગાંડા થઈ જવાય. પરંતુ જે દિવસે એ સમજાશે તે દિવસે એવું થશે. એક શિબિર ભરીએ કે લાખ ભરીએ, એક કથા સાંભળીએ કે લાખ કરોડ કથા સાંભળીએ, એક વાર સાધુનો સમાગમ કરીએ કે અબજો જન્મ સુધી કરીએ, પરંતુ મહારાજ જ્યાં સુધી જેવા છે એવા દઢતાથી આત્મામાં નહીં ગ્રહણ થાય એનો મહિમા કમ્પ્લેટ જીવ જો ધારણ નહીં કરી શકે તો છતે છોકરે વાંજ્યા જેવું રહે. ભગવાન તો આત્મા આકારે છે જ, પરંતુ એ સાકાર મૂર્તિનો આપણે અહેસાસ કરી શકતા નથી, એમાં આપણો આત્મા રાખી શકતા નથી. દેહાકારે થઈ જવાય છે, દેહાકારે થઈ ઇન્દ્રિયોના સુખાકારે થવાય છે, અને એને અર્થે આપણે જગતના આકારે થઈએ છીએ. આવી રીતે અહમ મમત્વના આકારે વર્તતો આ આત્મા ભગવાનને બિલકુલ ભૂલી ચૂક્યો છે. આશા રાખીએ આવા બ્રહ્મયજ્ઞ દ્વારા આવી કથા વાર્તા અને કીર્તનના એક માધ્યમથી ભગવાન સ્વામિનારાયણનું ભૂલાઈ ગયેલું સ્વરૂપ આત્માને સાક્ષાત થાય. ને જ્યાં સુધી એ મહારાજની મૂર્તિ આપણો આત્મા નહીં પામે ત્યાં સુધી આપણે કોઈ જગ્યાએ કોઈ કાળે કોઈ નાથી શાશ્વત આનંદ અનુભવી શકવાના નથી. સુખ દુઃખ જન્મ મરણ મારું તારું હું તું આધિ ઉપાધિ વ્યાધિમાં આપણે જીવવાના છીએ. થોડી વાર ક્યાંક મનગમતું થાય ત્યારે રાજી થશું અને વળી મનગમતો વિકાર આ સંસારમાં નહીં અનુભવાય ત્યારે પીડા પામશું. આમ નામ કરોડો જન્મથી આપણે જીવે જઈએ છીએ અને હજી જો એ નહીં સમજીએ તો કરોડો યુગો સુધી આપણે આમ નામ હર્ષ શોક સુખ દુઃખ માન અપમાન હું મારું તારું ફાયવા હાર્યા એવી બધી અનેક સંકલ્પની વિટામણામાં સમય પસાર કરીશું. પણ જો આપણા આત્માને સમજીએ અને આત્માનો આત્મા પરમાત્માને સમજીએ અને આત્મા પરમાત્મા સિવાયની જે જળ સૃષ્ટિ છે એ માયિક ભાગને સમજીએ અને એને હેય જાણી નિજ સ્વરૂપમાંથી એનો નિષેધ કરીએ અને આત્માને અક્ષર બ્રહ્મ સાથે એક માનીએ અને એમાં રહેલા મહારાજમાં આત્માની ચેતનાને સ્નેહથી પોરવી દઈએ તો ભગવાન જેવા સુખી થઈ જઈએ. આગળ ઘણા થયા છે, હાલ પણ એવા થયા છે અને આપણે દાખલો કરશું તો થશું. એટલા માટે આ શિબિરમાં હું ધ્યાન કરાવું છું. ધ્યાન કઠિન છે મને ખબર છે, એમાં વૃત્તિઓને બહુ રોકવી પડે છે એટલે જીવ થાકી જાય છે, ભીહ બહુ પડે છે. ભગવાનનો સ્વાદ આવે નહીં એટલે જીવને કોઈ સુખ રહેતું નથી. હમણે કંઈક ખાવા પીવાનું હોય કે પંચવિષયાદિકનું સુખ હોય તો એમાં સ્વાદ આવે છે એટલે કંટાળો ચડતો નથી. પણ ધ્યાનમાં જ્યાં સુધી વૃત્તિઓ ભગવાનના આકારે ન થાય ત્યાં સુધી ભગવાનનો આનંદ આવતો નથી. અને ભગવાનનો આનંદ આવે નહીં એટલે કંટાળો ચડે, પગ દુખે, માથું દુખે, બીજું કંઈક ખખડતું હોય તો વિક્ષેપ થાય, માખ્યું બાખ્યું નડે, બધુંય થાય. પણ જેનો આત્મા ભગવાનમાં જોડાઈ જાય છે એને સુખનો પાર નથી. મને એ વાત કહેતા આનંદ થાય છે કે આ સભા મંડપમાં એવા ઘણાય મુક્તો છે, એવા ઘણાય હરિભક્તો છે, એવી ઘણી મહિલાઓ છે કે જેના આત્માઓ પ્રાણપ્રતિ પરમેશ્વર સાથે ઓતપ્રોત વર્તે છે. એને આ શિબિરનું સાચું સુખ મળે છે, એના દિલમાં અતિ શાંતિ થાય છે. આપણે કદાચ મહારાજનો મહા આનંદ ધ્યાન ભજન કીર્તનમાં ન મેળવી શકીએ તો ખેર, પણ કોઈ ભગવાનની આવી દિવ્ય શિબિરમાં આવી મહા આનંદ ભોગવતા હોય એને ડિસ્ટર્બ રૂપ ન થઈએ, સાવધાન રહીએ. આ તો દિવ્ય છે, બધું દિવ્ય છે, ભગવાનના સંબંધે બધું અલૌકિક છે. અને જો ભગવાનની મૂર્તિ સાથે આપણો આત્મા સ્નેહથી જોડાશે તો એવું સુખ આવશે, એવું સુખ આવશે કે એ સુખ જો એક ક્ષણવાર આવ્યું હશે તો હજારો વર્ષ હું કોઈ મહા આનંદમાં હતો. અહો અહો એ શાંતિ, અહો એ સુખ, અહો એ આનંદ હવે મને ક્યારે મળશે, ક્યારે મળશે? પાગલ જેવી જિંદગી વીતતા આપણે થઈ જઈશું. એ જો એકવાર અનુભવાનું તો ખોટું જરાય નથી. પણ એ મહાસુખનો લોભ કોને છે? જેવા તેવા આ સંસારના માન મોટપ કે પંચવિષય કે થોડીક આ લોકની બંગલા ગાડી મનગમતા બૈરા છોકરાને હગા મળ્યા, ધંધા હરખા હાલ્યા એટલે આપણે તો જાણીએ છીએ કે સત્સંગનું ફળ મળી ગયું, ભક્તિનું ફળ મળી ગયું, દાન ધર્માદાન કથા કીર્તન સેવાનું ફળ, એકાદશીનું ફળ, આહા ખૂબ ભગવાનનો રાજીપો અને ખૂબ સંતોનો રાજીપો. અલ્યા ભલા માણસો મૂર્ખાઈ કરોમાં મહારાજની મૂર્તિનું સુખ જેદી મેળવશો તેથી પાર ઉતર્યા ગણાશો. આ તો બધું ઠીક મારા ભાઈ સ્વપના જેવું છે, ભગવાનની કૃપાથી જ મળે છે, સંતના આશીર્વાદથી આ લોકના સુખ મળે, હું ના નથી પાડતો. એમની આપણને હરપળ મદદ હશે ત્યારે તો આપણે આ લોકમાં જાગતા કે હોતા કે કામ કરતા દેશમાં પરદેશમાં ગમે ત્યાં સુખી રહી શકશું. પરંતુ મહારાજની મૂર્તિના આનંદને સાક્ષાત્કાર નહીં પામીએ ત્યાં સુધી ઠરી નહીં બેસાય. અને આ લોકનું ભગવાને જે કાંઈ સુખને સગવડતા આપ્યું છે તે ભગવાન સંભાળવા માટે, ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે આપ્યું છે. તમને ગાડી આપી હોય તો જલ્દી મંદિરે પહોંચાય, જલ્દી તમે કામ કરીને નવરા થાઓ ને ભજન કરો એટલા માટે. તમને સારું મકાન આપ્યું હોય તો એમાં શાંતિથી ધ્યાન ભજન થાય, સંતોના ઉતારા કરાય, જમાડાય, કંઈક સત્સંગના કામમાં આવી એટલા માટે. રૂપિયા જાજા આપ્યા હોય તો કંઈક સત્સંગની સેવામાં ભક્તો અર્થે, ભગવાન અર્થે, સંતો અર્થે વાપરીએ એટલા માટે. શરીર સ્વાસ્થ્ય સારું હોય તો એનાથી ભોગ ભોગવવા માટે નહીં, પણ બે ત્રણ કલાકે જો ધ્યાનમાં બેસવું હોય તો બેસાય એટલા માટે. શારીરિક સ્વાસ્થ્ય એવમ શક્તિ ઇન્દ્રિયોની પરમેશ્વરે આપી છે. આ બધાનો ઉપયોગ માત્ર ને માત્ર સહજાનંદ સ્વામિનારાયણનું જે દિવ્ય અલૌકિક સર્વકારણરૂપ સ્વરૂપ છે એને પામી જવા માટે પરમેશ્વરે આપી છે. અરે આ સમસ્ત જગતની રચના અને આપણા શરીરની ઇન્દ્રિયો અંતકરણની રચના ભગવાન સ્વામિનારાયણે, એનું આપણને જ્ઞાન થાય અને એ પરમાત્માની મૂર્તિને આપણો આત્મા પામી જાય એને અર્થે સર્જી આપ્યું છે. અને આપણે વિષયી જીવની જેમ, અહંકારી ને અહમ મમતામાં ભરાઈ ગયેલા જીવની જેમ સત્સંગી હોવા છતાંય પરમેશ્વરે સર્જી આપેલા પિંડ બ્રહ્માંડનો ખોટો ઉપયોગ કરીને વ્યર્થ જિંદગીને બગાડીએ છીએ. માટે સાવધાન, આવો ચાન્સ મળશે નહીં, આવો મોકો વારે વારે આવે નહીં. ચેતી જાઓ, ચેતી જાઓ, હજી સમય છે. પુરુષોત્તમને પામી જવાનો વખત છે. હજી હાથમાંથી બાજી સરકી ગઈ નથી. હજી જો ચાહીએ તો બહુ મોટો આનંદનો ખજાનો લૂંટી શકીએ એમ છીએ, જિંદગી સફળ કરી શકીએ એમ છીએ, આપણે આપણો ઉદ્ધાર કરી શકીએ એમ છીએ. આપણે આવો મનુષ્યજન્મ પામીને, ભગવાન સ્વામિનારાયણની ઉપાસના અને એમના ઉપાસક સાધુને પામીને, જો આપણે આપણા આત્માને પુરુષોત્તમ નારાયણનો અનુભવ નહીં કરાવીએ અને પિંડ બ્રહ્માંડમાં ફસાયેલા અને ફસાયેલા રહેશું તો ધિક્કાર છે આપણા આવા અનુપમ માહોલને ભગવાને આપ્યો છે એને, કેમ જે આપણે આ બધું બગાડી નાખ્યું. શું આનો અર્થ સર્યો? શું કરવા જન્માતા ને શું કરીને બેઠા? શું ધ્યેય હતો ને ક્યાં ગાડું હલવાડ્યું? ક્યાં જવું તું ને ક્યાં નીકળ્યા? ભાનસાન કાંઈ રહ્યું નહીં, બહુ ખોટું થઈ પડ્યું. અને પછી છેલ્લી આયુષ્યમાં ગઢપણમાં કાંઈ જીવ ભગવાનમાં જોડાશે નહીં. માટે સાવધાન. સુગ્નેશુ કિમ બહુના, ડાયા માણસને જાજુ શું કહેવું? ક્યાંથી આવો મનુષ્ય જન્મ મળે? ભારત જેવી પવિત્રતમ ભૂમિ એમાંય ગુજરાતમાં, જ્યાં ભગવાન સ્વામિનારાયણ 500 પરમહંસ સાથે હર્યા ફેર્યા, અહીં તો મહારાજને મહારાજના સંતની અને માણકી ઘોડીના ખૂરના ડાબલા જ્યાં પડ્યા છે એની જ ધૂળ ઉડે છે. આ બ્રહ્માંડમાં સર્વના કારણ પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે એને અડેલો વાયુ છે. આ બ્રહ્માંડના સૂર્ય ચંદ્ર પુરુષોત્તમ નારાયણના સંબંધમાં આવી ગયેલા છે. આ પૃથ્વી, આ સાગર, આ સરોવર, આ નદીઓ, આ પથ્થર, આ બ્રહ્માંડના સોના ચાંદી વસ્ત્ર પદાર્થો પુરુષોત્તમ નારાયણના સંબંધમાં આવેલા છે. એ જ બ્રહ્માંડમાં હજી તો ક્યાં મહારાજના પગલા ભૂસાણા છે, ત્યાં આપણને જન્મ મળ્યો છે. ભગવાન સ્વામિનારાયણનું જ્ઞાન હજી લોકોએ, નાસ્તિકોએ, અહંકારીને, અકોણા માણસોએ બગાડી નથી નાખ્યું. હજી તો શાસ્ત્રો એમનામ હચવાણા છે. એના એ નંદ સંતોના લખેલા હસ્તલખિત પુસ્તકો હજી આપણી પાસે છે. આપણે હજી ધન્ય ભાગી છીએ. થઈ જાય એવું છે આપણું કામ. 5-25 હજાર વર્ષે કોણ જાણે કેવું જ્ઞાન હશે ને કેવું લોકોએ બધાએ ડોળ્યું હશે. હજી તો ભગવાન સ્વામિનારાયણની કૃપા છે. ભગવાન સ્વામિનારાયણના સ્થાપેલા મંદિરો, એનું સ્થાપેલું જ્ઞાન, એની પરંપરા, આ રૂડો રૂપાળો સંપ્રદાય આપણને શ્રીજી મહારાજે આપ્યો છે. એમાં આપણે મૂળ સંપ્રદાયમાં, મૂળ જ્ઞાન પરંપરામાં અને મૂળ મંદિરો અને મૂળ આપણી શ્રીજી મહારાજે સ્થાપેલી ઉપાસનાની રીતિભાતિમાં ભગવાન સ્વામિનારાયણની કૃપાથી જ રહ્યા છીએ. આપણે કોઈના માન સન્માનમાં કે વખાણમાં લેવાઈ જઈને ક્યાંક આડા અવળા ક્યાંક ફસાઈ નથી ગયા. કોઈની મહત્વાકાંક્ષાના ભોગ આપણે નથી બની ગયા. મૂળ સંપ્રદાયમાં બે ગાદી નીચે ભગવાન સ્વામિનારાયણના આદેશ મુજબની આપણે ભક્તિ આરાધના અને ઉપાસના કરીએ છીએ. કોઈ દિંડક આપણે ચલાવ્યું નથી, કોઈ દિંડકમાં ભળ્યાય નથી અને ભળવું નથી, ક્યાંય જવું નથી. વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, છપૈયાવાસી ઘનશ્યામ મહારાજ, ગઢપુરવાસી ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદવાસી શ્રી નરનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, જે ભગવાન સ્વામિનારાયણ આપણને આપી ગયા છે ધામ મંદિરો અને સંતો અને આચાર્યો, એની વચમાં રહી અને એ ભગવાન સ્વામિનારાયણનું આપેલું ઓરિજિનલ સંપ્રદાય જ્ઞાન એમાં રહી પુરુષોત્તમ નારાયણને રાજી કરી પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં આપણે અખંડ આનંદથી પામીને એ મહાસુખના ભોગતા બનવું છે. વાલા ભક્તો, એક ધ્યેયથી જીવીને પૂરું કરવું છે, આગું પાછું થવું નથી. હાલા જઈએ છીએ એમ હાલા જવું છે, પણ એક વાતની સાવધાની, કંઈક અધૂરું ન રહી જાય એમ. આ લોકનું પૂરું કરી કરવામાં પરલોકનું કંઈક અધૂરું ન રહી જાય. ખ્યાલ આવે છે? આ લોકમાં કોઈને પૂરું થયું નથી. પ્લીઝ, પૂરું કરશું તો પરલોકનું થશે, આ લોકનું જ નહીં જ થાય. સંકલ્પનો એન્ડ નથી, ઈચ્છાઓને છેડો નથી, માટે એને રોકો. ભગવાન સ્વામિનારાયણને અનુભવવાની કોશિશ કરો. અનંત બ્રહ્માંડના ધરતા, અનંત બ્રહ્માંડના ઉત્પાદક, ધારક, સંહારક, અનંત બ્રહ્માંડના પ્રેરક, અનંત બ્રહ્માંડમાં રહ્યા છતાં પણ અલિપ્ત, અનંત બ્રહ્માંડને કર્મ ફળ ભોગવનારા સ્વતંત્ર, દિવ્ય, સાકાર, અલૌકિક, ચિદ અચિદથી વિશિષ્ટ એવા ભગવાન જે કોઈ પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે, એના જ આપણે અતિ વહાલ સોયા આશ્રિત છીએ. આપણે ધન્ય છીએ અને એ ભગવાન જ આપણો ધ્યેય છે. એ પુરુષોત્તમને આપણે આધીન નથી, હવે સંપૂર્ણ આધીન થવું છે. આધીન છીએ છતાં સ્વતંત્રપણું જે ભોગવીએ છીએ ને ત્યાં જ ભૂલ છે. માટે પુરુષોત્તમ નારાયણને આત્મા દઈ દઈએ, પછી એ ભગવાનની જવાબદારી થઈ જાય છે. સોંપી દો, સ્વતંત્રપણું ટાળો, પુરુષોત્તમને આધીન થાવ, એટલે અનાદિ મુક્ત થઈ ગયા. જેટલા સ્વતંત્ર રહ્યા એટલા કામ ક્રોધ લોભ માયા વગેરેથી પીડાશું. જેટલા સ્વતંત્ર રહેશું એટલા ભગવાન સિવાય બીજી ત્રીજી બાબતમાં ફસાશું. જેટલા પુરુષોત્તમને આધીન થશું એટલા મુક્ત થશું. ટૂંકું રહસ્ય. માટે સર્વાવતારી શ્રીહરિને આધીન થવું, સમર્થ એવા ભગવાન સ્વામિનારાયણના સમર્થ સેવક થવું. નિર્બળ ને કંગાલ સ્વામીપણું કરવું એના કરતા અદ્ભુત દિવ્ય સામર્થ્યવાન સેવકપણું અદ્ભુત અને સુખકારી છે. રામચંદ્ર થવું એના કરતા રામદાસ થવું બહુ સારું. કેમ જે નિર્બળ નકામા ઔપચારિક રામચંદ્ર કરતા સબળ સાત્વિક શ્રેષ્ઠ અને વાસ્તવિક રામદાસમાં જે મજા છે ને, એ ઓમાં મજા નથી. વ્યર્થ સ્વામીપણામાં કોઈને સુખ આવ્યું નથી. માટે આત્માનું ઓરિજિનલ જે દાસત્વ છે એનો અંગીકાર કરીએ અને સ્વામિનારાયણનું ઓરિજિનલ જે સ્વામિત્વ છે એને પકડી લઈએ. આટલું જ સમજવાનું છે આધ્યાત્મિક જગતમાં કે આપણે કોઈકને સંપૂર્ણપણે આધીન છીએ. આપણો કોઈક સંપૂર્ણપણે કંટ્રોલર છે, આપણા કોઈક સંપૂર્ણ સ્વામી છે આપણે કદી સ્વતંત્ર હતા નહીં, છીએ નહીં, અને કોઈ પણ અવસ્થામાં કોઈ પણ સ્થાનમાં ક્યાંય કદી સ્વતંત્ર હશું નહીં, હોઈ શકીએ જ નહીં. આ વાત અતિ દઢપણે જેને સમજાઈ જાય એનું કલ્યાણ થઈ ગયું કહેવાય. આ વાતને જ નિષ્ઠા કહેવાય, અને એ નિષ્ઠા એનું નામ જ આત્યંતિક કલ્યાણ છે. આવી દઢતા થયા પછી એ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને જે ચિંતવે રાખે એને સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે, અને સિદ્ધ દશા જેને પ્રાપ્ત થાય એ જ્યાં જુએ ત્યાં એને એકલા મહારાજ દેખાય. આવું ભગવાન સ્વામિનારાયણનું વચનામૃતમાં જ્ઞાન છે. અને એવા જે કોઈ એક પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી પરમ તત્વ સુપ્રીમ પાવર જે કોઈ છે તે આપણે માટે ધર્મ ભક્તિના પુત્ર લાડકવાયા ઘનશ્યામ સહજાનંદ નીલકંઠ વર્ણી સ્વામિનારાયણ પ્રભુ છે. બસ આપણો તો એ જ આધાર, એ જ માલિક, એ જ આપણે સુખ, અને એ જ આપણો મિત્ર, એ જ સુખ દેનાર, એ જ પોષક રક્ષક, આપણે માટે જે ગણો તે હકડો સહજાનંદ. આવી દ્રઢ ગાંઠ વાળજો. આ દુનિયાના સુખો મળે કે ન મળે, પણ ભગવાન સ્વામિનારાયણનું નામ લેવાનું મળ્યું છે ને એટલે આપણા જેવો કોઈ સમૃદ્ધ નથી. સ્વામિનારાયણનું નામ લેવા મળ્યું છે ને, આ જીભને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવા જે મળ્યું છે ને, એનાથી હું એમ માનું છું કે આપણા જેવો ભાગ્યશાળી આ બ્રહ્માંડમાં કોઈ નથી. કેમ જે આપણા મુખમાં સ્વામિનારાયણ 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 એવો શબ્દ ગુંજે છે, આથી તે વળી રૂડું શું હોઈ શકે. કેમ જે ભગવાન સ્વામિનારાયણના મહિમાને વિચારીએ છીએ ત્યારે એમ જણાય છે કે ભગવાન સિવાય કાંઈ કોઈને ગણ્યા જેવું જ નથી. બધું ઠીક મારા ભાઈ, એવું છે. શાસ્ત્રોમાં મહારાજના મહિમાની જે વાતો છે એને સાંભળીએ છીએ ત્યારે આપણે વિશિષ્ટાદ્વૈત મતને માનીએ છીએ, એટલે ચિદ અચિદને આપણે સત્ય માન્યા છે. પરંતુ મહારાજના મહિમાને જ્યારે વિચારીએ છીએ ત્યારે તો એ ચિદ અચિદ છે, પણ છે એટલું જ, બાકી સર્વે સર્વા મારો મહારાજ છે. સર્વે સર્વા મારો મહારાજ છે, અને એવા મહારાજ આપણા ઈષ્ટદેવ છે. આપણા આત્મામાં સાક્ષાત મૂર્તિમાન પ્રગટ પ્રમાણ બોલતા ચાલતા બેઠા છે. એ મહારાજ મંદિરમાં બેઠા છે, એ મહારાજ મૂર્તિ રૂપે સાક્ષાત છે, એ મહારાજ સંતો ભક્તોમાં રહીને આપણું ઘડતર કરે છે, મહારાજ અખંડ આપણને હાચવે છે, ખૂબ હેત આપે છે. એવા મહારાજને ભૂલી જવા, એવા મહારાજની મરજીને આજ્ઞાનો ખ્યાલ ન રાખવો, એવા મહારાજની લાગણીઓને ગણવી નહીં અને દુભવવી, આ તો આપણા માટે બહુ ખોટું કહેવાય. માટે વાલા ભક્તો, મહારાજને રાજી કરશું તો સર્વ રીતે ખાટી જઈશું. આ લોક પરલોકમાં કોઈ જગ્યાએ કોઈ વાતે કોઈ પ્રકારની ઉણપ નહીં રહે. માટે મહારાજ 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 પકડીએ મહારાજને, ભજીએ મહારાજને, ધારીએ મહારાજને, સંભારીએ મહારાજને, અને સર્વે અર્પણ કરીએ મહારાજને, અને છેલ્લે પામીએ મહારાજને. વાલા ભક્તો, એવા જે સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ સર્વધારક સર્વનિયામક ભગવાન સ્વામિનારાયણ જ્યારે માણસ જેવા દેખાણા હતા આ બ્રહ્માંડમાં, ત્યારે એણે જે મનુષ્ય લીલા કરી છે એ સ્વાભાવિક ચેષ્ટાના રૂપમાં સંતોએ ખૂબ ગાય, ખૂબ વર્ણવી, ખૂબ સ્નેહથી ઝીણી મોટી જોઈને લખીને ગ્રંથો કર્યા. અને સંતોને એટલો બધો એનો મહિમા હતો કે આપણને એમ થાય કે એણે કેવા મહારાજ પ્રગટ મૂર્તિ મનુષ્યાકાર મુરારને સમજ્યા હશે. અહો, એવી દઢતાને સમજણ કરતા જાણે કે કેટલાય જન્મ વહી જાય. ધન્ય છે પ્રેમાનંદ સ્વામીને આ ધ્યાન મંજરી ગ્રંથમાં સ્વામી મહારાજની સ્વાભાવિક ચેષ્ટા વર્ણવે છે. સાંભળીએ.
કબહુક તો શ્રી હરિ મહારાજા,
કબહુક તો શ્રી હરિ મહારાજા,
આવત હરિજન દર્શન કાજા,
આવત હરિજન દર્શન કાજા,
होत भीर हरि जन की भारी,
होत भीर हरि जन की भारी।
उड़त गरज अतहि दुखकारी,
उड़त गरज अतहि दुखकारी।
ले रुमाल निज कर बहुनामी,
ले रुमाल निज कर बहुनामी।
नाशा मुख आडा दे स्वामी,
नाशा मुख आडा दे स्वामी,
आडा दे स्वामी,
आडा दे स्वामी।
પરમાત્માની એક જ ટેવને અહીંયા સ્વામીએ દોઢ ચોપાઈમાં લખી કે ક્યારેક ભગવાનના ભક્તો ખૂબ દર્શને આવ્યા હોય, કાંઈ વરઘોડો નીકળ્યો હોય અને રસ્તા ઉપર કાંઈક ઘોડા લઈને ભગવાન ભક્તોની મંડળી વચ્ચે જતા હોય ને ત્યારે ધૂળ બહુ ઉડે ને મહારાજ અકળાય, એટલે રૂમાલ મુખાડો દેતા હતા. જોકે આ દુનિયામાં આપણને એવી ટેવ હોય કંઈક ઉડે તો મુખાડો રૂમાલ દઈ, પણ આ વાત ભગવાનની છે. આટલું જ કોઈને યાદ રહે ને તો એ જીવ અક્ષરધામમાં જઈને પડે. પરમેશ્વરની વાત અને આપણી વાતમાં બહુ ફેર છે. ક્યારેક તો સુંદર પલંગ બિછાવ્યો હોય એના ઉપર આવીને મહારાજ બેહે, બેસવાની લીલાઓનું વર્ણન કરે છે. યહી વિધિ હરિસુખરૂપ કરત ચેષ્ટા જન મનહરણ. આ બધી પરમાત્માની ચેષ્ટાનો એક જ આશય છે, જન મનહરણ. લોકોના મનને હરવા મહારાજ આવી ચેષ્ટા કરતા. લોકોના મન હરીને મહારાજને કામ શું છે? એક જ કામ છે, લોકોને પોતાના જેવા કાળમાયાથી પર અખંડ આનંદમય બનાવવા. આટલો જ હેતુ છે. બીજો પૂજાવા મનાવવાનો કે મોટા થવાનો કે પોતાનો મહિમા સમજાવવાનો હેતુ નથી. મૂળ હેતુ મહારાજનો આ કે હું અખંડ દિવ્ય મૂર્તિ અલૌકિક સ્વરૂપ મહાઆનંદ સાગર છું, એવા જ આમને પણ બનાવી દઉં, હે કે મારા જેવા આને કરી દઉં. અને કેમ થાય? તો કે મારામાં એનું મન પુરવાય તો તે મારા જેવો થઈ જાય. અને એટલા માટે મહારાજ વિધવિધ ચરિત્રની લીલા કરે છે, તાકે જીવનું મન ભગવાનના સ્વરૂપમાં હરાઈ જાય, ખેંચાઈ જાય, આકર્ષાઈને ચોંટી જાય. મહારાજના હૃદયનો કેટલો સરસ ભાવ છે એના જેવા આપણને બનાવવાનો, પણ આપણને હજી આ વાત જ સમજાતી નથી. ગળે હરખું ઉતર્યું જ નથી કે વાહ મહારાજ વાહ, ધન છે પ્રાણનાથ, તમને ધન છે. શું તમારી અમારા ઉપર દયા, શું કરુણા, શું ઉદારતા, શું તમને પરોપકાર કરવાની હૃદયમાં અદમ્ય ઈચ્છા છલકે છે. અમે તમારી આવી ભાવનાને કાંઈ સમજી શકતા નથી. તમારા સિવાય બીજાને સુખદાયી જાણીએ છીએ અને એને મેળવવાને એને રાજી કરવા હળિયા પાટી દઈએ છીએ. ગજડા ને ગજડા જેવા રહીએ છીએ. કરોડો જન્મ થયા કાંઈ સમજ્યા હીણ્યા નહીં. આમ તો વાતું કરીએ ને પુસ્તક વાંચીએ ત્યારે તો જાણે કે બધું પામી ગયા ને સમજી ગયા હોઈએ એવું લાગે, પણ જ્યારે ભગવાનના ધ્યાનમાં તન્મય થવાનું આવે ત્યારે ભગવાનનો મહિમા બહુ ખૂટે છે એવી ખબર પડે છે. જોડાવાતું નથી, લાંબુ ટકાતું નથી મહારાજ સાથે, અને મન બીજે ભાગે છે ત્યારે એ સાબિત થઈ જાય છે કે હજી મહારાજનો મહિમા મનને થયો નથી અને બીજાનો મહિમા હજી ગયો નથી. માટે આવી શિબિરોમાં બેસી બેસી કથા કીર્તન સાંભળી સાંભળી કેસેટો દ્વારા, ડીવીડી વીસીડી દ્વારા પણ, ગાડીમાં, આઈપોડમાં, ગમે ત્યાં, ઓફિસમાં, બાથરૂમમાં આનું ને આનું મનન શ્રવણ કીર્તન ચાલુ રાખો. રાત દિવસ ફાટાફાટ ચાલુ રાખો. એક દિવસ જરૂર પુરુષોત્તમ નારાયણની કૃપા થતા આપણે પણ ભગવાન સ્વામિનારાયણની એ દિવ્ય મનોહર મૂર્તિને અખંડ દેખીશું અને શ્રીજી મહારાજની કૃપાથી શ્રીજી મહારાજ જેવા સુખી થઈશું. હકીકત કહું ને તો એક જ જણ સુખી છે, શ્રીજી મહારાજ. સાચું કહું ને તો એક જ જણ અદ્ભુત મૂર્તિવાળો સાકાર પુરુષ છે, શ્રીજી મહારાજ. અને બીજા જે સાકાર થયા એ શ્રીજી મહારાજને ધ્યાને, અને બીજા જે સુખી છે એ શ્રીજી મહારાજને લઈને, બાકી કોઈની પાસે કાંઈ નથી. તો એવા જે એક અલૌકિક પરાત્પર સાકાર દિવ્ય અલૌકિક મૂર્તિ પુરુષોત્તમ નારાયણ સર્વાવતારી ઘનશ્યામ શ્રી હરિજી મહારાજ, એ જ આપણો આધાર, એ જ આપણા પ્રેરક, નિયામક, અંતર્યામી, સર્વકર્મ ફળ પ્રદાતા, એ જ આપણું હિતકર્તા છે એવા ભગવાન સ્વામિનારાયણને ભૂલી જવા, એની મરજીમાં ન રહેવું, સ્વચ્છંદપણે મન ફાવે એમ ઇન્દ્રિયોને આધીન, સગાઓને આધીન, ધનને આધીન, સ્ત્રીને આધીન આપણે હળિયા પાટી દેવી, મૂર્ખાઈ કરવી, અલ્યા ભલા માણા તો હું આ શિબિર ભરવી, કાંઈ સમજવું જ નથી તારે, માટે ચેતી જાવું. યહી વિધિ હરિસુખરૂપ કરત ચેષ્ટા જન મન હરન, પાવન પરમ અનુપ નિરખી હરખ નિજ જન નયન. એવા ભગવાન સ્વામિનારાયણ પાવનકારી છે, અતિશ્રેષ્ઠ છે, અનુપ છે, અને એવા મહારાજને જોઈને નિજ જનના નયન હરાઈ જાય છે. આદિ નારાયણ આય કરત ચરિત્ર નિર્ગુણ સુખદ નિરખત જન હરખાય ઓર મુનિન કુ અગમતી. આદિ નારાયણ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં દેખાણા ને એણે વિધવિધ ચરિત્રો કર્યા, એને જોઈ જોઈને એને સેવનારા, એને જાણનારા એટલા બધા ગાંડા તુર થઈને જીવા છે, મસ્તીમાં જીવા છે, કેફમાં જીવા છે, આનંદથી એણે ક્ષણ ક્ષણ વિતાવી છે. સ્વામિનારાયણની મૂર્તિ રોમે રોમ રાખીને એણે જે અદ્ભુત સુખ ભોગ્યું છે એની કલ્પના કોઈથી થાય એમ નથી. ઓર મુનિનકુ અગમતી. અને બીજા જે મુનિઓ, સાધુઓ, અષ્ટાંગ યોગના સાધનારાઓ, ગિરનારની ગુફામાં બહેનારાઓ, ઊંધે માથે તપ કરનારાઓ, પાંદડા ખાનારાઓ, કે કાંઈક મોટા અષ્ટાંગ યોગની કે સાંખી યોગની બીજી ત્રીજી બહુ જ્ઞાનની વાતો કરનારાઓ, પણ પ્રગટ પુરુષોત્તમ સર્વાવતારી સ્વામિનારાયણને પામેલા જે સંતો અને એ મુનિઓમાં તો બહુ ફેર છે. કેમ જે આવો ભગવાન સ્વામિનારાયણનો પ્રગટ સાક્ષાત મહાઆનંદ ઓર મુનિનકુ અગમતી, એ પામવાની ક્યાં વાત છે? અગમ એમાં એને ગમે હજી નથી પડી, ગમ પડે પછી પામવાની કોશિશ કરે પછી પામે. ઓર મુનિનકો અગમ અતી એવું પ્રેમાનંદ સ્વામીએ લખ્યું. અને પાછા કહે છે, ચેષ્ટા બરનું નાથકી અતિ પુનિત મુદ આની. અતિ પવિત્ર પરમાત્માની નાની નાની ક્રિયાઓ, સહજ ક્રિયાઓ વર્ણવું છું. મુદ આની આમ હયામાં હિલોળો લાવીને કહું છું. સુનત શ્રવણ આનંદ કરન અબ સાધન ફલ દાની. આ ચેષ્ટાને કોઈ સાંભળે આનંદથી છલકાવી દે અને સર્વે સાધનનું ફળ દેનારી આ ચેષ્ટા છે. સાંભળો, સર્વે સાધનનું ફળ. બહુ હાલીને જાત્રા કરી હોય, ઘણા ચાંદ્રાણી કર્યા હોય, ઘણું ઘણું સાધન કર્યું હોય, ત્યારે આ ચેષ્ટા ગાવા મળે, સાંભળવા મળે, આમાં રસ થાય, આ ચેષ્ટા છે ને સર્વે સાધનનું ફળ છે. કેટલી અદ્ભુત વાત છે. એ જી કહત સુગમ હે અગમ અતિ, સમજી પરે તબ તાયે, મનુષ્ય ભાવ કુ પર હરી, દિવ્ય ભાવ સમજાય. કહત સુગમ હે અગમયતી. ભાઈ, કહેવામાં હાવ હેલીશ, પણ સમજવામાં આ ચેષ્ટા બહુ અઘરી છે. સમજી પડે તબ તાય, જ્યારે એને એની ખબર પડે તો ખ્યાલ આવે કે મનુષ્ય ભાવ કુ પર હરી, દિવ ભાવ સમજાય. ત્યારે એને મનુષ્ય આકારે થયેલા અનંત બ્રહ્માંડના બીજને રહસ્ય રૂપ જે પરમાત્મા, એની એને ખબર પડે કે ઓહો, આવા મોટા માયાથી પર એ ભગવાન જાણે આબે હૂબ માઈ કોક માણસ હોય એમ લીલા કરે છે. ગજબનો આને નાટક ને ખેલ ને અભિનય આવડે છે. માણા ગાંડો થઈ જાય. કેમ જે માણા નથી એ આબેહૂબ માણા બને, એ જ મહા મોટું આશ્ચર્ય છે. એનું જ આપણને એમ થાય કે બાકી કહેવું પડે, આબેહૂબ માણા બન્યા, અને માણસ તો આ છે નહીં. હવે વિધવિધ રીતે મહારાજ જે બેસતા હતા ને એનું એક ચિત્ર ખડું કરે છે. કબહુક તો ओछाड़ सहिता
कबहुक तो ओछाड़ सहिता
गुप्त दोरक बिछाई पुनीता
गुप्त दोरक बिछाई पुनीता
तापर बैठत धर्म कुमारा
तापर बैठत धर्म कुमारा
काल माया कर प्रेरण हारा
काल माया कर प्रेरण हारा
कबहुक दिव्य गति पर आई
कबहुक दिव्य गति पर आई
बैठत नीलकंठ सुखदाई
बैठत नीलकंठ सुखदाई
बैठत नीलकंठ सुखदाई
बैठत नीलकंठ सुखदाई
कबहु कवतुलाकार बिछौना
कबहु कवतुलाकार बिछौना
ता पर बैठत श्याम सलोना
पर बैठत श्याम सलोना
श्याम सलोना
श्याम सलोना
પછાડે સહિત પવિત્ર ગોદડું પાથર્યું હોય ને એના ઉપર ક્યારેક બેસે, ક્યારેક ગાદી ઉપર આવીને બેસે, અને ક્યારેક ચાકડા ઉપર બેસે છે, ક્યારેક સુંદર પલંગ ઉપર તકિયો હોય એની ઉપર ચડીને બેસે તકિયામાંથે. અને ભગવાન બહુધા તો સિદ્ધાસન કરીને બેહતા એટલે પલોઠી વાળીને, અને ક્યારેક તો વસ્ત્ર વડે ગોઠણને બાંધીને બેસે છે. આમ ભગવાન સ્વામિનારાયણને વિધવિધ રીતે બેસવાની આદત હતી, અને જ્યારે બેસે ત્યારે બહુધા તો તકિયાનું ઓઠીકણ કરીને બેસતા, અને ક્યારેક તો ઢોલિયા ઉપર અથવા આસન ઉપર બેઠા થકા તકિયાનું ઓઠીકણ કરીને પોતાના બંને પગને લાંબા કરીને બેસતા, અને ક્યારેક પગ ઉપર પગ મૂકીને બેસવાનો ભગવાનનો સહજ સ્વભાવ છે. અખિલ જગતના સ્વામી અંતર્યામી શ્રી હરિ ક્યારેક તો પોતે બેઠા થકા ડાબા ચરણારવિંદની મંગલકારીને ભયહારી ઉર્ધ્વરેખા ઉપર પોતાના જમણા હાથની એક આંગળીને ઊભી ફેરવે છે. પલોટી વાળે એટલે ડાબો પગ જમણા હાથ બાજુ આવી જાય એટલે આમ આમ ફેરવા કરે. આવી ટેવ હતી, અદભુત ટેવ હતી. શું લખે છે?
ऐसे ही बहुत प्रकार सहज प्रकृति हरि की शुभा
ऐसे ही बहुत प्रकार सहज प्रकृति हरि की शुभा
अरे रचिया पकेरतार पोत भवा दे तारा नकार सहज प्रकृति हरि की शुभा
ऐसे ही बहुत प्रकार सहज प्रकृति हरि की शुभा
हो सहज प्रकृति हरि की शुभा
सहज प्रकृति हरि की शुभा
आ बे सौरठामा સ્વામી એવું લખે છે કે આવી સહજ સ્વભાવ પ્રકૃતિ ભગવાન શ્રીહરિની બહુ પ્રકારની છે. અને પછી જે લખ્યું ને એ મારીને તમારી આંખ ઉઘાડી નાખે એવું છે. રચી આપ કીર્તાર પોત ભવાબ્દી તરણ કર, સંસારી જીવાત્માઓને તરવા હારું આ જે સહજ સ્વભાવ છે એ પરમેશ્વરે ઉત્પન્ન કર્યો છે. શું છે? એ નૌકા છે. આપણા બધાને સંસાર પાર ઉતારનારી નૌકા. કઈ નૌકા? ભગવાનની સહજ ચેષ્ટા. આમ વાત લખી લ્યો અને હંબારે ગાય સાંભળે એનો બેડો પાર થાય માટે મહારાજે નૌકા બનાવી છે. આ ફૂરે જો યહ અંતકાલ લહત પરમ ગતિ સુમતિ નર. અંતકાળે જો ભગવાનની કોઈ પણ ચેષ્ટા આદત ટેવ જે કહો તે યાદ આવી ગયું, પતી ગયું, કલ્યાણ થઈ ગયું, બેડો પાર. આવી વાત છે. કરે કૃપા જો કૃપાલ ફિર ન હોય પુનરાગમન. ભગવાનની કૃપા જો થઈ જાય ફરી વાર જન્મવાનું હોય નહીં. લ્યો, સુરતના પીલુ સાહેબ હતા, એણે મહારાજને કીધું કે મહારાજ મારું કલ્યાણ કરજો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે ગોળ ગોળ ઘોડો દોડ્યો અને પછી કીધું આટલું યાદ રાખજો. અને કહેવાય છે કે મહારાજની એક ઘોડો ખેલાયો એટલી જે સુંદર લીલા એને એણે યાદ રાખી અને અંતકાળે એમ બોલ્યા કે મહારાજ ગોળ ગોળ ઘોડો ફેરવે છે અને મને તેડવા આવ્યા છે. અદ્ભુત વાત છે. પંચાળામાં મહારાજે પહેલા જમાડ્યા એમાં એનો ઉદ્ધાર થઈ ગયો. ભગવાનની કોઈ પણ વાત, કોઈ પણ ચેષ્ટા, ક્રિયા, આદત, ટેવ જો યાદ રહી ગઈ તો આપણો બેડો પાર. હરિચેષ્ટા ભવ હરની યહ કરની પરમ કલ્યાણ, સુને નારી નર પ્રીત કરી પાવે પદ નિર્વાણ. ભગવાનની ચેષ્ટા ભવ હરની છે, પરમ કલ્યાણકરની છે. નર કે નારી કોઈ પણ જો આને સાંભળે, ગાય સંભાળે તો પદ નિર્વાણ પાવે. સર્વોપરી અક્ષર પદ જહી પર શ્રી ઘનશ્યામ, તેહી આય બરખત સુધા પાવન પૂરન કામ. અક્ષરથી પર જે પુરુષોત્તમ નારાયણ, એમ કીધું કે સર્વોપરી પદ અક્ષર બધાથી ઉપર અને તેહી પર શ્રી ઘનશ્યામ, અને એ અહીં આવીને આવી ચેષ્ટાનો વરસાદ કરી ગયા છે આપણા હારું લીલાનો. માટે ગાવ સાંભળો. આ રીતે તૃતીય પ્રકાશ થયો. ચોથા પ્રકાશની કથા સાંભળાવું છું.
પુનિબરનું ચેષ્ટા સુખકારી, કરત ધર્મ સુત જેહિ અધહારી.
જે ભગવાનની સાથે રહેનારા છે એ ધર્મ સુખની અગહારી ચેષ્ટાને સુખકારી લીલાઓને બરાબર સમજે છે કે આ તો રસથી ભરેલી સર્વોપરી અનુપમ વાત છે. પણ બીજા કોઈને પરમાત્માની આ બધી ક્રિયાઓનો મહિમા પૂરો હોય નહીં.
જીન સ્વપ્ને ના સુના ના દેખા,
જીન સ્વપ્ને ના સુના ના દેખા,
સો કા જાને યહ રસ રેખા,
સો કા જાને યહ રસ રેખા,
યહ સ્વરૂપ રસ જીન જીન ચાખા,
યહ સ્વરૂપ રસ જીન જીન ચાખા,
અવર ધાના તિન કુંભી પાખા,
અવર ધાના તિન કુંભી પાખા.
ગજબ કર્યો સ્વામીએ. જેણે પ્રગટ પરમાત્માને ભાયા છે, જોયા છે, એની સાથે રહ્યા છે એ બધા આ ચેષ્ટાનો રસ માણી શકે છે. અરે, જેણે સપને ભગવાનને જોયા નથી, જાણ્યા નથી, દેખા નથી, સોકા જાને યહ રસ રેખા, એને આ પરમાત્માની ચેષ્ટારૂપી રસનો એક અંશ ક્યાંથી જાણ્યામાં આવે? યહ સ્વરૂપ રસ જીન જીન ચાખા, અવર જાના તિન કુંભી પાકા. આ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો મહા આનંદ રૂપ રસ, એમની ચેષ્ટાનો રસ જેણે જાણ્યો એણે બીજા ગમે એવા લોક કે સુખ હોય એને કુંભી પાક સમાન જાણ્યા. કેટલી આ રસમાં તાકાત હશે સમજાણું તમને? ખરેખરો મીઠો દૂધપાક જેણે પીધો હોય એને પછી આપણે બીજું જરાક ખાંડ નાખેલું દૂધ આપીએ તો હાવ મોળું લાગે, મોળું લાગે એટલું જ. પણ આ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો લીલાનો મહા આનંદ જેને માણ્યો છે એને બીજા આનંદ મોળા લાગે એમ નહીં, કુંભી પાક નરક જેવા લાગે, એસા લીખ દયા સ્વામીજીને. એટલે કહું છું કે કેવા હશે એ મહારાજ, કેવી હશે એ મહારાજની આદતો, ટેવો, સ્વાભાવિક ચેષ્ટા, અને કેવો એમાં આનંદ હશે. હજી તો આપણને સમજાતું નથી એટલે બધી ઉપાધિ છે, સમજાશે તેથી મેળ ખાઈ જાય. અને એ મહારાજને સમજેલા ભગત કેવા હોય. ગીર દેશમાં રબારી જીવણો નમરો ભગત બે ભગત હતા, બે ભાઈ હતા, મહાન હતા. ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીને ભરવાડ સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી પુરુષોત્તમ નારાયણ સમજતા. સ્વામીમાં હેત બહુ, અને સ્વામીએ ગળહુતીમાં મૂકેલું કે સ્વામિનારાયણ જેવો ભગવાન કોઈ થયો નથી, થાહે નહીં. ભરવાડને રૂમાડે રૂમાડે ચડી ગયેલું, જાડું વર્ણ જાડા લુગડા, પણ સંતમાં હેતને લઈને ઝીણામ ઝીણી વાત ભરવાડ સમજ્યા બોલો. અને ખુમારીથી જીવતા હતા, એને બન્યું એવું કે એમાં અમરો છે ને એનો અંતકાળ આવ્યો. તે મહારાજ આગલે દિવસે આવીને બોલ્યા કે કાલે બપોરે તને તેડવા આવીશ, અમરા તૈયાર છો? અમરો કે તૈયાર. પણ આશ્ચર્ય એ હતું કે તેદી હવારમાં જ એની બૈરીને પહેલું આણું તેડી લાવવાની હતી, અને સ્વામિનારાયણે આ કર્યું. બૈરી આવી હવારમાં પહેલો આણે, અને અમરો ભગત ઘરમાં હવને કે સાંભળો, આજ બપોરે મહારાજ મને તેડવા આવવાના છે અને હું ધામમાં જવાનો છું. હવે હાવ હાજો નરીબો જુવાન માટી, અને ધામમાં જવાની વાત કરી કે કુટુંબ બધું ઘેરી વળ્યું કે શું તું વાત કરે છે, અરે તારી વહુને આ તેડી લાવ્યા છીએ, ભલા માણસ આ તું કેવી વાત કરે છે? તો કે મારાથી બાયડી છેટી રાખજો, મહેરબાની કરીને અહીં આવે નહીં, મારે ભગવાન સિવાય કોઈનું કામ નથી, ભગવાન અને સંત મારો આધાર છે, અને હું ભગવાનને સમજો છું, આ સંસારમાં લેવાનું કાંઈ નથી, મને તો મહારાજ તેડવા આવશે અને હું ધામમાં જઈશ, અને જો તમારે તમારા જીવનું કલ્યાણ કરવું હોય તો ભગવાન સિવાય ક્યાંય સગાવાલામાં હેત ન રાખશો. અને સ્વામિનારાયણ ભગવાન મળે ને તેડવા આવે એવું બને જ ક્યાંથી, કહેશે એવું બને જ ક્યાંથી, અને બાયડી તો કરોડો જન્મમાં મળીશ, જ્યાં હોય ને કૂતરા ગધેડા થયા ત્યારે તો બહુ મળીશ, એ સુખની તો ક્યાંય સીમા જ મહારાજે નથી રાખી, એમાં ક્યાં જપ તપને વ્રત કરવા પડે છે, બિલાડાને ઉંદરડાને ભોફિંડાને બધાને એ સુખ હાવ રેળ્યા રપટ ભગવાને આપ્યું છે. પણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો આનંદ જે સત્ય નક્કર સાચું સુખ ગણાય એ મળે એના જેવી તો વાત શું કહેવાય. કેશ માટે હું ધામમાં જઈશ, મારે કોઈનું કામ નથી, એમ કહી દીધું. કેવો બળ્યો, એની સમજણી કેવી. અને બપોર થયા અને મહારાજ અને સંતો વિમાન લઈને એને તેડવા આવ્યા. અમરો ભગત રાજી થઈ ગયો, ગીદડ ગામનો આ ભગત આનંદ થઈ ગયો એને. અને મહારાજ એમ બોલ્યા, વાહ વાહ અમરા વાહ, સાબાશ, તું સ્ત્રીમાં લેવાનો નહીં, સાબાશ, તારું અમારા સિવાય બીજે મન ડગ્યું નહીં. આમ કહી એને ધામમાં તેડી ગયેલો. આવા ભગવાન જેને સમજાણા હોય એના ધડ લઈને કલ્યાણ થાય. કબહુ નાથ નિજ જીહવા લાઈ, દસન બીચ એક ઓર દબાઈ, બેઠત પરમ ધીર મુનિ રાવું, ધર્મ કુંવર કર સહજ સ્વભાવ. મહારાજ ક્યારેક બેસે ને ત્યારે જીભને ડાબી પડખે દાંતમાં દબાવીને બેહતા, આમ દબાવીને બેહવાની ટેવ હતી. અદ્ભુત વાત છે. ક્યારેક મહારાજ બેઠા હોય ત્યારે પોતાને હાથે માથું પકડી અને ડોકમાં કટાકા વગાડતા, આમાં મોરડીને બોલો. કબહુક લેહરી નિજ જન પાસા, ક્યારેક પોતાના સેવકોને બોલાવીને મહારાજ પીઠ દબાવતા કે વાહો દબો દુખે, અને જ્યારે વાહો દાબે ને ત્યારે છાતી હેઠે ક્યારેક તકીઓ રાખીને દબાવરાવતા હતા. વાત જ બધી અલૌકિક છે. પગ દબાવવાની મહારાજની લીલા, શરીર દબાવવાની લીલા, ને એમાંથી ભલભલાન પાડ્યા, ઢીલાન થયા સત્સંગી, એવી ઘણી કથાઓ છે. હા, એકવાર તો મહારાજ લોયા ગયેલા ને વસંત પંચમીનો ઉત્સવ કર્યો ને રંગે બહુ રમેલા. મહારાજ પછી હાંજે દરબારોને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવવા સારું બોલ્યા કે ઠાક બહુ લાગ્યો છે, તમે આવીને બરાબર અમને દબાવો. એમ કરીને ઢોલીએ હુતા ને મહારાજ કે 10-10 જણા આવો. હા, અને હામટા અમને દબ્બો ને બળિયામ બળિયા હોય આવજો. હા, નહીતર અમારું કળતર ઉતરે એમ નથી. તે મોટા મુશાળા ને બળકમદાર સમજ્યા, પછી પછી લાડવા ઉલાળી જાય એવા બધા આવ્યા અને ભીહી મારીને માંડ્યા મહારાજને દાબવા. મહારાજ કે ધીમું ધીમું હું દાબો છો, ઓર જોર લગાવો. થાકી ગયા, સમજ્યા? ત્યાં તો જોતો ભરવાડાયો કે આગાર્યો આગાર્યો, હું મને તમે લાભ લેવા દો. સિંહ ભાગી જાય હું એક ડાંગ મારું ત્યાં. હા, એક ઢીકે નાળિયેર તોડી નાખું, કેશ મને તમે આમાં કર્યો. પછી જોધા ભરવાડે બળ બહુ કર્યું ત્યારે મહારાજ કહેલા, ભલા માણા હાવ ધીમું ધીમું તું દાબેશ, આમ તો મેળ નહીં ખાય. હા, બધાએ થાવ ભેગાને ખાટલે સડો. તે બધા ઉપર ચડ્યા તે પાઇટ ભાઈ ગઈ. પછી હવ પગે લઈ ગયા કે તમે પરમેશ્વર છો માટે દયા કરો અને અમને કંઠી બાંધો, અમે હવે તમારા ભગત. આમ મહારાજે પોતાના સ્વરૂપનો નિશ્ચય શરીર દબાવરાવીને કરાવ્યો હતો. સુખના ધામ એવા શ્રીજી મહારાજ જ્યાં જ્યાં સહજ સ્વાભાવિક બેઠા હોય ત્યારે તુલસીની માળા હાથમાં લઈને ફેરવવાની મહારાજની ટેવ હતી. પણ હાથથી ક્યારેય મહારાજ ખોટા ચેનચાળા કરતા નહીં. આધોઈમાં લાધાજીના દરબારમાં મહારાજ માળા ફેરવતા. તે બધા હરિભક્તોને એમ થયું કે ભગવાન વળી કોની માળા ફેરવે અને શું કામ ફેરવે? એટલે હરિભક્તો કે મહારાજ, આ તમારે માળા ફેરવવાની શું જરૂર? અમે તો બધા જીવ છીએ, તમારા ભગત છીએ, એટલે તમારી માળા ફેરવીએ. પણ આ તમે માળા ગોબાવે રાખો છો, અમને આનું કાંઈ રહસ્ય સમજાવશો? ત્યારે મહારાજ કે સમજાવીએ ને, બધાને બોલાવો, ભેગા કરો, લ્યા આવો, બધા બેહો, અમે માળા શું કામ ફેરવીએ છીએ એ તમને કહી. અને મહારાજે વાત શરૂ કરી. મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી એવા જે પુરુષોત્તમ નારાયણ, તે અમે આ ધરતી ઉપર આવ્યા. ધરતી ઉપર અમે શું કામ આવ્યા તમને ખબર છે? એ તમને સુખ દેવા, તમારું કલ્યાણ કરવા, તમારી વાસના બાળવા, અજ્ઞાન ટાળવા આવ્યા. અમે વનમાં ફેર્યા, તપ કર્યું. અમે તપ શું કામ કર્યું? માળાની ક્યાં કરો છો? અમે વનમાં શું કામ ફેર્યા? અમે ઘરને મા બાપ શું કામ છોડ્યા? અમે તપ શું કામ કર્યું? અમે બધા તીર્થમાં ટાઢા પાણી શું કામ નાહ્યા? ગંડકીમ 4 મહિના નાહ્યા? બધું લ્યો ને, એકલી માળાનું ક્યાં લ્યો છો? આ બધું અમે કર્યું છે તે માત્ર ને માત્ર અમારા જે તમે ભક્તો છો એમના કલ્યાણ માટે કર્યું છે. કેમ જે અમે તમારું કલ્યાણ કરવા માટે ધરતી ઉપર પ્રગટ થયા છીએ, એમ તમે જાણો. તમારા સુખ માટે માળા ફેરવું જેવું બોલ્યા. ત્યાં વળી એક ભગત હતા, જેમલજી એનું નામ હતું. એણે બધા ભક્તોએ પૂછ્યું, મારા ઠીક તો સારું, અમારા કલ્યાણ માટે માળા ફેરવો છો, પણ અમારી જેમ તો નથી ફેરવતા. અમે તો એક એક મણકો તમારું નામ લઈને ફેરવી, તમે ક્યારેક એક ને ક્યારેક બે ને ક્યારેક ત્રણ ને ચાર ચાર પાંચ પાંચ જવા દો છો. આવી રીતે માળા ફેરવાય? તમારું જોઈને અમે એમ દાંડિયા ડપ કરવાનું શીખી જવું પછી. મહારાજ કે મારું જોઈને કાંઈ શીખતા નહીં ને મરશો. હું આમ શું કામ કરું છું એનું રહસ્ય તમે સમજો. તમારે હું કહું એમ કરવાનું, કરું એમ નહીં. કે બોલો તો આ બેબીને ચાર ચાર પાંચ પાંચ મણકા જવા દઈશ. મહારાજ કે હું તમને પહેલાં બધાને સંભાળું, પછી ધ્યાન ધરું, અને આ માળાનું ફળ મારા ભક્તોને મળે એવો સંકલ્પ કરું. મારા ભક્તો બહુ સુખી થાય એમ મનમાં ધારી પછી માળા ફેરવું. એમાં વિચારું કે આ ગામમાં કેટલા એકાંતિક ભગત છે. એક હોય તો એક મણકો મૂકું, આ ગામમાં બે હોય તો બે મૂકું, ત્રણ હોય તો ત્રણ, ચાર હોય તો ચાર, પાંચ હોય તો પાંચ મણકા મેલું, એમ તમારી ગણતરી કરું છું. આમ માળા ફેરવું છું. આવો જવાબ ધમણકાના લાધાજીના દરબારમાં, એટલે કરણીબાન રાયધણજીના દરબારમાં આપેલો મહારાજે. સાંભળીને હરિભગત બહુ રાજી થયા. ખ્યાલ આવી ગયો? શ્રીજી મહારાજ આપણા કલ્યાણ માટે માળા ફેરવતા, આપણે પોતે આપણા કલ્યાણ માટે નથી ફેરવતા, શું કરવું? કબહુક નાથ ખેલ કી નાઈ, લે માલા કર જુગમાઈ. ક્યારેક તો મહારાજ રમત કરતા, આમ માળા લઈ આમ ગણતા ભેળી કરીને, અને ક્યારેક તો બેવડી કરીને ફેરવતા એ વાત આપણે કરી, અને ક્યારેક કોકની માળા માગી લઈ ફેરવતા ફેરવતા તોડી નાખતા. માળા તૂટી જાય ને એટલે નાખી દે પલંગમાંથી, પછી બીજો ભગત બીજી લાવીને આપે, એટલે પાછા એ ફેરવે એવી રીતે. આમ ભગવાન લીલા કરતા હતા. અને ક્યારેક તો વાતો કરતા કરતા માળાને ભેળી કરીને બે હાથના તળા વચ્ચે રાખીને એવી ગહે, અને ક્યારેક તો માળા ન હોય ત્યારે પોતાની આંગળીના પર્વ ગણે. કબહુક મીચી કમલ જુગ નેના કરત ધ્યાન બેઠે સુખ ધ્યાન. ક્યારેક આંખે મીચીને ધ્યાન કરે, અને ક્યારેક ઉઘાડી આંખે ધ્યાન કરતા હતા. યહી વિધિ શ્રી ઘનશ્યામ ધ્યાન મુદ્રા જુત રહત નિત. આવી રીતે ઘનશ્યામ સદાય ધ્યાન મુદ્રાયુત રહેતા હતા. કરવું સ મમ ઉર ધામ અક્ષર નિવાસી ધર્મસુત. પ્રેમાનંદ સ્વામી સ્તુતિ કરે છે કે એવા હે ઘનશ્યામ મારા હૃદયમાં અખંડ વાસ કરીને રહો. કબહુક ધર્મ નિકેત ધ્યાન કરત જાગત ચમકી. ક્યારેક ધ્યાન કરતા કરતા ચમકીને જાગે. નિજ જન પર હેત, પોતાના ભક્તો પર બહુ હેત, એટલે તરત જ એમની હામું જોવે, એમને દર્શન દે છે. કબહુક મુનિ કર વૃંદ મિલી બેઠત સન્મુખ આય કરત ગાન આનંદમય કરબા જિંત્ર બજાય. ક્યારેક બધા મુનિઓ ભેગા થઈ મહારાજ મોરે બેસીને સરસ વાજા તબલા વગાડીને ગાન કરે. બીના તંત્રી તબલ લે સારંગી ઓર મંજીર. વીણા વગાડે તબલા તંત્રી એક પ્રકારનું વાજિંત્ર. ગાવત મુનિસ્વર તાલ જૂથ માન તાન લે ધીર. માન પલટા બધું વગાડીને મહારાજને રાજી કરે છે. એવી ભગવાન શ્રી હરિની અદ્ભુત લીલા છે. ગઢડામાં પ્રેમાનંદ સ્વામીએ 5 ભાષાનું કીર્તન બનાવ્યું. બહુ મોટી વાત છે, એટલે કરતો નથી. મહારાજ આગળ ગાયું અને મહારાજ બહુ રાજી થયેલા, અને રાજી થઈને મહારાજે હાકર ટેટીની પરસાદી આપી, અને કેરીનો છોલ આપેલો, અને હોપારીની ભૂકાની પરસાદી પ્રેમાનંદ સ્વામીને આપેલી. અને બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે પ્રેમાનંદ ફાવી ગયા, એવો ખેલ થયો હતો. યહરસ જાનત વ્રજ કી નારી કે જાનત સન કાદિક ચારી. હવે પ્રગટ ઉપાસીનો જરા મહિમા અને આનંદ કેફ વર્ણવે છે કે આ જે બધી વાત છે એ કોણ જાણે, કા વ્રજની નારી કા ઓલ્યા 4 સનકાદિક. યહી સમુજી મુનિ રહસી જાય કરત યત્ન લવ બિસરત નાય. એવું સમજીને મોટા મોટા ઋષિ મુનિઓ સંતો એકાંતમાં જઈ આ બધી લીલા ચેષ્ટાને સંભાળે છે, ભૂલતા નથી. પરમ તત્વ ય સમજી ભૂપાલા કિયો ત્યાગ ગૃહ જગજંજાલા. આવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણને જેમ છે એમ સમજીને મોટા મોટા રાજાઓએ ઘર છોડી દીધા. હે કે હોય વિરક્ત ફિરે જગમાં એ જીમી વિહંગ સેવે બન જાય. વિરક્ત થઈને જગમાં ફરે છે, અને જેમ પક્ષીઓ વનમાં રહે છે એમ વનમાં એની જેમ રહે છે, કોઈ આધાર વિના હરી ઈચ્છાથી મળે ખાય પક્ષીઓની જેમ. જો ને ભરતપુરના રાજા સંસાર છોડ્યો, સહજાનંદને ઓળખીને આનંદાનંદ સ્વામી થઈને ભેગા રહ્યા, તથા શિયાણી ગામના રાજાભાઈ અજસિંહ પરમ ચૈતન્યાનંદ સ્વામી બન્યા. નાની લખાણી ગામના રાજકુંવર ઉદયસિંહજી ભાયાત્માનંદ સ્વામી બન્યા. ગોડા પ્રાંતના રાજા ગોવિંદસિંહ મોટા નરસિંહાનંદ સ્વામી બન્યા. આવા કંઈક રાજાઓ સાધુ થઈ ગયા ભગવાન સ્વામિનારાયણનો મહિમા જોઈને. સન્મુખ બેઠી મુનિ વિજ્ઞાની ગાવત પદમૂર્તિ ઉર આની કરત ધ્યાન તેહી અવસર સ્વામી પદ લાલિત્ય સુની બહુ નામી. સંતો ગાતા હોય ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ધારીને, અને મહારાજ બેઠા બેઠા સાંભળતા હોય. સંતનું પદ લાલિત્ય એટલે સુંદર સંગીત અને પદરચના સાંભળીને ભગવાન બહુ રાજી થાય છે. ધ્યાન મુદ્રા તેજી તરત મુરારી નિક્ષત બાહિર જનસુખકારી. ધ્યાન મુદ્રા છોડી બહાર આવે છે, જનને સુખ આપે છે, ને એમ બોલે છે, ધન્ય મુનિ ધન, ઓહો તમે બહુ સરસ ગાયું. એમ સંતની વડાઈ ગાય છે. ગાવત સંઘરી ચૂટકી બજાય, અને પછી પાછા પોતે ચપટી વગાડીને ભેળા ગાવા માંડે છે. કબહુ કરત મુનિ હલ્લીસ ગાના કરતલબ તાલી બજાય સુજાના. તબ હરિવર કર તાલી બજાઈ ગાવત મુનિ સંઘ અતિ મુદપાઈ. ક્યારેક સાધુ સંતો આનંદમાં આવી અને રાસ લે ત્યારે મહારાજને રહેવાય નહીં, એટલે સાધુની ભેળા પોતે તાળી વગાડીને ગોળ ગોળ ફરીને રાસ લેતા હતા. સમજાણું, સંતોની હારે હારે ભળી જતા. એક ચરિત્ર બહુ સારું છે, મારે તમને કહેવું છે, રાસનું છે અને બીજું ઘણું સામા. એક સમયને વિશે, શ્રીજી મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીમાં ઢોલિયા પર વિરાજમાન હતા. સાંભળો બધા, તે સમયમાં લીમડા હેઠે ને વાંશરીમાં તથા ઓરડામાં સભા બેઠી હતી ને પ્રાગજી દવે કથા કરતા હતા. એમાં એકાદશીનું મહાત્મ્ય આવ્યું ત્યારે મહારાજ બોલ્યા જે એકાદશીનું જાગરણ કરે તેને પૂરું ફળ થાય. ત્યારે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, હે મહારાજ કેટલું જાગરણ કરે ત્યારે પૂરું ફળ થાય? ત્યારે મહારાજે કહ્યું, હવારો હવાર સુધી. તો હવારો હવાર જાગો તો પૂરું ફળ થાય. મુક્તાનંદ સ્વામી કે અડધી રાત જાગે તો? મહારાજ કહે તો પા ફળ થાય, ને પોર રાત તો બધા જાગે છે, એમાં શું લેવાનું? પોર રાત તો બધા જાગે છે, માટે આખી રાત જાગે ત્યારે પૂરું થાય, આખી રાત જાગે તો પૂરું ફળ થાય. પછી મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ તો અમે આખી રાત જાગરણ કરશું બસ, અને ગરબી લેશું. ત્યારે મહારાજે કહ્યું, બહુ સારું બહુ સારું સારું, તમે ગરબી બોલો કે, ને અમે તો પોટવા જઈશું. ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું છે, બહુ સારું મહારાજ પોટવા પધારો. અને ભગવાન સ્વામિનારાયણ અક્ષરવડીમાં પોટવા ગયા. જૈન મહારાજ પોઢી ગયા છે અને સંતોએ ભજન કીર્તન શરૂ કર્યા. પછી તો કીર્તન એવા બોલવા માંડ્યા એવા બોલવા માંડ્યા, બધાને એવી મજા આવી ગઈ, પાછલી દોઢ પોર રાત રહી ત્યાં સુધી કીર્તન બોલ્યા. પછી મહારાજ અક્ષરવડીમાં પડ્યા હતા તે હવાર થયું, મહારાજ એટલા વહેલા જાગી જતા જાગ્યા ને બોલ્યા, કોણ કીર્તન બોલે છે? ત્યારે સુખ સ્વામી હતા ને એને કહ્યું કે મહારાજ સાધુ કીર્તન બોલે છે. ને મહારાજ સાધુ કહું? કોને સ્વામી? ઉપવાસી છે, હાવ નકોડા, ને આજ તો ગરીબીઓ બહુ લીધી, તે દાખલો ખૂબ પડશે. ત્યારે મહારાજે કહ્યું છે, હા ઉપવાસને વળી ફરીને ગાવું કઠણ તો બહુ. રાજી થઈ ગયા મહારાજને, એમ થયું કે આવા મારા સાધુ તપ કરે, વળી રાતે જાગરણ કરે, પાછા જાગરણમાં ઝોલા બોલા આવી જાય નહીં, એને માટે ફરતા ફરીને કીર્તન બોલે, હા હા આવા સાધુ કોણ હોય કે છે. મહારાજ કે અમારા કોઈ સેવક છે? ત્યારે સુખમયનીએ કહ્યું કે રતનભાઈ બેઠા છે, બોલાવો. રતનભાઈ હું ભારે નગરના જે ભારે ભારે વસ્ત્રો છે નહીં લાવો, જાગ્યા છો અને સ્વાંગ સજ છે. જુઓ મહારાજની લીલા બધી અદ્ભુત. રતનજીભાઈ કે પણ મહારાજ હજી તમે જાગ્યા નથી, દાંતણ કર્યું નથી, નાયા નથી, પૂજા કરી, અને આ શણગાર સજીને શું કરવું છે? સાંભળો, સાધુઓ કેવા આખી રાત જાગરણ કરીને ઉપવાસી હોવા છતાં કીર્તન ગાઈને અમારી ભક્તિ કરે છે, માટે રતનજીભાઈ આપણે એને દર્શન દેવા જાવું છું, આમ શણગાર સજીને જાવું છું, સાધુને ખુશ કરી દેવા છું. સારું રતનજીભાઈ, લાખોભાઈ વસ્ત્રની છાબુ ભરી ભરીને લાવ્યા, અને મહારાજે ભારે રેંટો હતો તે માથે બાંધ્યો, સુરવાળ પહેર્યો, ચારે ફરતી ઘુઘરીઓ વાળો જામો પહેર્યો, ને એક રેંટો કેડે બાંધ્યો, ને એક રેંટો આડે સોડે નાખ્યો, અને ઘરાણા બધા ઠઠાડ્યા, બરાબર ઠાઠ માઠ કરીને મહારાજ ઉપડ્યા. જેવા અક્ષરવડીને બહાર નીકળવા ગયા ને ત્યાં નારદ મુનિ આવ્યા. એ આવીને અક્ષરભુવનની આથમણી વાસીને દંડોટ કરવા લાગ્યા. અક્ષરભુવન એટલે અક્ષરવડી. ત્યાં જળેલાટ પ્રકાશ થયો અને તેજ તેજ આખા શહેરમાં તેજ થઈ ગયો, ને સાધુ ગરબી ગાતા હતા તે પણ રહી ગયા તેજ જોઈને કે આ શું. ત્યારે મહારાજે કહ્યું છે, કોણ દંડવટ કરે છે? ત્યારે નારદજીએ કહ્યું, એ તો હું નારદ છું. ત્યારે મહારાજે કહ્યું છે, તમે આમને આમ હાલ્યા એવા તેજ હતા, ને અમારે તો એક એક રોમમાં કોટાન કોટી સૂર્યચંદ્ર સરખું તેજ છે, તે પણ અમે દેખાડતા નથી, ને તમે આમને આમ તેજ હોતા હાલ્યા આવ્યા. વેટ્યા કે જરાક ધ્યાન રાખવું જોઈએ ને, આ લોકમાં આમ ના મેલ્યું હોય, અમે કેમ બધું હંકેલીને બેઠા છીએ, દેખાડી જ કોઈ દી એમ કે. ત્યારે નારદજી બોલ્યા, જે હું ગોલોકમાં બેઠો હતો ત્યાં બધા બ્રહ્માંડના અધિપતિને દેવતાઓ હતા, તે સર્વે આ સાધુ ગરબી બોલે છે તે સાંભળીને બહુ રાજી થયા, અને હવને ભારે આનંદ આવી ગયો ગોલોકમાં. બોલો ગરબી આ બોલે અને આનંદ બધાને ક્યાં આવી ગયો? શું ટીવી મૂક્યું તું ને ઇન્ટરનેટ દ્વારા? બોલો આય આપણે આ શિબિર કરીએ છીએ બધા ધામમાં દેખાય છે. કેમ છે? ભગવાનને મોટા પુરુષો તો બધું ભાળે છે અને રાજી થાય છે. ને સૌને ભારે આનંદ આવી ગયો અને મને તે આનંદે કરીને બહુ આશ્ચર્ય થયું. હું તો ત્યાં બેઠો હતો તેથી કરીને મને કાંઈ ખબર રહી નહીં. તેથી એમને એમ દિવ્ય દેહ તેજ સહિત અહીં અવાઈ ગયું ઉત્સાહમાં ઉત્સાહમાં. એમ કહીને તેજ સમાવી લીધું નારદજીએ ને દંડવડ કરીને પગે લાગીને ઊભા રહ્યા. પછી મહારાજ ચાખડી ઉપર ચડી મોતીની છડી હાથમાં લઈને ચાલ્યા. તે ચાખડીના ચટ 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 શબ્દ થાય છે ને મહારાજ દરબાર ગઢમાં લીમડા હેઠે સાધુ જ્યાં ગરબી લેતા હતા ત્યાં પધાર્યા. અને મહારાજ આવ્યા ત્યાં તો સાધુ એવા ફૂલાણા ને એવા રાજી થયા કે ન પૂછો વાત. પણ મહારાજ કાંઈ ઊભા ન રહ્યા. આવો સુંદર સ્વાંગ પહેરેલો અને ભગવાન સ્વામિનારાયણ સાધુની ભેળા ફરીને માંડ્યા ગરબી લેવા. ને મહારાજ હેઠા બેહે નહીં. એક કીર્તન પૂરું થયું અને બહબહાટી બોલાવે. બીજું કીર્તન પૂરું થયું પણ મહારાજ તો ફોર્મમાં ફોર્મમાં ગરબી લે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને એક બાજુ બોલાવે કે સ્વામી ઠાકી જાહે, તાન ચડી ગયો છે આપણી ભક્તિ જોઈને, પણ પછી ઠાકી જાહે, માટે મહારાજને અળહાવી દેવા છે. મહારાજ બંધ રાખે તો સારું ગરબી લેવાનું, તમે કંઈક ઉપાય કરો બ્રહ્માનંદ સ્વામીને. મુક્તાનંદ સ્વામીએ ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીર્તન બોલતા હતા ને તે ઉભા રહ્યા, બંધ કર્યું. કીર્તન બોલે ને એટલે ગરબી બંધ થઈ જાય. ત્યારે મહારાજે કહ્યું છે કેમ રહી ગયા? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે મહારાજ તમને ફરતા આવડતું નથી, તે સારું અમે ઉભા રહ્યા, ઘૂંચ કરો છો આવીને. મહારાજ કે ખરી વાત કરો તમે, અમે શેની ઘૂંચ કરી? તો કે ના તમને આવડતું નથી અને અમારા ભેગા અમને નડો છો. મહારાજ કે જો સ્વામી તમારે છે ને ઠેકડી મશ્કરી કરવાનો સ્વભાવ છે ને તમે કોઈ માન્ય ન થાય. હા અને અમારે તો બધા એની સાથે મળતું આવે છે, આમાં શું અમે આમ આડુંઉડું કર્યું? સરસ લઈ છે ગરબી, કેની સાથે ન અમારે મળતું આવ્યું? એમ કહીને કહ્યું છે તમારું નહીં મનાય. આ મુક્તાનંદ સ્વામી કહે તો સાચું કે હું આમાં બરાબર નથી સેટ થતો? મુક્તાનંદ સ્વામી કહે તો સાચું, બોલો મુક્તાનંદ સ્વામી. ત્યારે મુક્તાનંદ સ્વામી એવું બોલ્યા કાંઈક મળતું નહીં આવતું હોય ત્યારે કહેતા હશે. અમારા મુનિ બાપા જેવો જવાબ આપ્યો, સમજાણો આવડવું જોઈએ, કોઠાવું જોઈએ. ત્યારે મહારાજ કે કાંઈ સ્વામીએ બરોબર કહ્યું નહીં કે, સમજાણો ને કહ્યું છે તો પછી હવે મોટી બા કે તો ખરું. જે મોટી બામાં નાખ્યું એનો અર્થ એ કે બાયું ત્યાં બધું હશે ખર્યું, રાસ જોતું હશે. કે મોટી બા કે તો સાચું કે મારું મળતું આવે છે કે નથી આવતું બધાને રે? એ મોટી બાને કીધું બોલો. તે મોટી બા કાંઈ બોલ્યા જ નહીં, સમજી ગયા આમાં પડાય નહીં. એને જે સામે સાધુ આ બાજુ મહારાજ, મોટી બા કે હું આમ બોલું તો સાધુને દુઃખ થાય અને આમ બોલું તો મહારાજને એમ થાય, એટલે બોલ્યા જ નહીં. કેવું સારું હે, આવું આવડવું જોઈએ. મોટી બા કાંઈ બોલ્યા નહીં. ત્યારે રામદાસભાઈએ કીધું, રામદાસભાઈને એમ થયું કે હવે ડખો પતાવવો પડશે, એટલે રામદાસભાઈ વચ્ચે બોલ્યા હો મહારાજ હું કહું કે બોલો. જુઓ જ્યારે સાધુ ઊભા થાય છે ત્યારે તમે નમો છો ને જ્યારે સાધુ નમે છે ત્યારે તમે ઊભા થાવ છો, એટલું મળતું નથી આવતું. ત્યારે મહારાજ કહે અમે કેમ કરીએ ત્યારે હવ નહીં હારે અમારું મળતું આવે, હવે તમે કહો તો અમે શું કરીએ? ત્યાં તો બ્રહ્માનંદ સ્વામી બોલી ઉઠ્યા મહારાજ એમ કરો આપ ઢોલીએ બિરાજો તો બહુ બરોબર મળતું આવે કે ત્યાં બેહો તમે. ત્યારે મહારાજ કે સારું આ બેઠા ઢોલીએ, એમ કરી મહારાજ ઢોલીએ બેઠા. અને પછી સાધુ બોલ્યા હે મહારાજ એક પ્રશ્ન કરવો છે કે બોલો. કે અમને આશ્ચર્ય દેખાણું હતું, હમણે તેજ બહુ દેખાણું હતું, તે અમે તો અંજાઈ ગયા, તે તેજ શું હશે? ત્યારે મહારાજે કહ્યું છે નારદજી આવ્યા હતા એટલે તમને તેજ દેખાણું. ત્યારે સંતોએ કહ્યું છે મહારાજ નારદજી આવ્યા ત્યારે અમને દર્શન કેમ કરાવ્યા નહીં? બહુ હારે રહે ને સંતોને, હેત બહુ થઈ ગયેલું એટલે બધી વાત કરે, તો પછી અમને દર્શન કેમ કરાવ્યા નહીં? ઓલા નાના છોકરા કેમ આમ અમને, તો પછી કેમ અમને આમ કરાવ્યું નહીં? કે લખી દીધું તમને કરાવવા એવું, પણ બહુ નજીક પણ છે ને એટલે વાંધો નથી, તો પછી અમને દર્શન કેમ કરાવ્યા નહીં? આમ કીધું
ત્યારે મહારાજે કહ્યું છે, જુઓ આ દંડવટ કરે, ક્યાં આ દંડવટ કરે નારદજી. ત્યાં બધા સાધુ અહીંયા જોયું, ત્યારે સાધુ કે મહારાજ હવે આ તો કોઈક રમતો વૈરાગી છે અને તમે નારદજી કહો છો. ત્યારે મહારાજે કહ્યું છે, એ નારદજી છે, દર્શન કરવા કરો. મહારાજ આવું બોલ્યા, આપણી કઠણાઈ આ છે, સમજાય ને શું કરવું, કાંઈક ને કાંઈક મહારાજની વાતમાં મહારાજના ચરિત્રમાં મનાય નહીં, શંકા થાય, જીવ ખરાક નહીં. નો પગે લાગ્યા સાધુ, બોલો પુરુષોત્તમ નારાયણ માટે આખી રાત જાગીને ગરબી લેતા હતા અને એણે જ કીધું કે આ નારદજી, તો કે ના આ તો કોઈ વૈરાગી બાવો છે, આને તમે નારદજી કહો છો. મહારાજ કે નારદજી છે, દર્શન કરવા જ કરો ને કાંઈ નહીં. પછી મહારાજે નારદજીને હસ્તની શાન કરી, જવા દેવા એ કોઈ નહીં પગે લાગે. હમણે કહેતા હતા કે હમણાં દર્શન કરાવ્યા નહીં, અને દર્શન કરાવ્યા તો કોઈ પગે લાગતું નહીં, રહ્યા જતા રહ્યો. એટલે નારદજી ચાલી નીકળ્યા, ત્યારે એમની પાછળ પાળા ચાલ્યા, તે દરવાજા સુધી દેખાણા ને પછી ન દેખાણા. ત્યારે તે પાળાએ આવીને સૌ સંતો તથા મહારાજને કહ્યું છે, અમે તો એને દરવાજા સુધી દેખ્યા ને પછી તો આકાશ માર્ગે થઈને ચાલ્યા ગયા. ત્યારે સૌ સંતને એમ થયું છે, આપણે દર્શન ન કર્યા, તે ઠીક ન કર્યું. પછી ખબર પડી, ભારે કરી. પછી મહારાજ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને બિરાજમાન થયા. સાધુઓએ સવારો સવાર સુધી ગરબી લીધી ને મહારાજ પણ હવારો હવાર સુધી ઢોલીએ બિરાજ્યા. પછી મહારાજે કહ્યું છે, હવે અંધારું કેટલું છે? ત્યારે સાધુએ કહ્યું છે, પાગડવાસ છે, માણાના ચહેરા ઓળખાય એવું થાય એ પાગડવાસ કહેવાય, કે પાગડવાસ છે. ત્યારે મહારાજ કહે, સમાપ્તિ કરો ને લાવો મારો ઘોડો, હાલો નાવા જઈ નદીએ હવારમાં. ત્યારે નાના ભગત રોજો ઘોડો લઈને આવ્યા, તે ઉપર મહારાજ સવાર થઈને દાદો ખાચર સુરો ખાચર ને સૌ સંત મંડળ સહિત ગાતા વાતા હવ આવ્યા ખળખળીએ, એમના સ્વાંગ હતા. પછી મહારાજે વસ્ત્ર ને ઘરેણા બધું ઉતાર્યું અને ખળખળી આમ નાવા બેઠા ને સાધુ હરિભક્ત સૌ હેઠવાસ નાવા લાગ્યા ને મહારાજ ઘણી વાર સુધી નાયા. ત્યારે આનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામી આની કરો, પણ એ મુક્તાનંદ સ્વામીએ કીધું હતું. આ આનંદાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા, કાંઈક મહારાજને બંધ કરાવવું હોય ને તો બ્રહ્માનંદ સ્વામી મહારાજના સખા ખરા ને, એટલે હોવ એને કે તમે કહો કે જાજુ મહારાજ નાહે ને તો શરદી થઈ જાય, આ હવારના પોરમાં પાણીમાં નીકળતા નથી. આનંદાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને વાત કરી કે જાઓ તમે જરાક બંધ કરો મહારાજને, એટલે બ્રહ્માનંદ સ્વામી ઉપડ્યા મહારાજભાઈ, મહારાજ બહાર નીકળો હવે શરદી થઈ જાય. મહારાજ કે ભોલ આગો જા, નાવા દે માથાકૂટ નહીં. બ્રહ્માનંદ સ્વામીનું કાંઈ માન્યા નહીં, એટલે બ્રહ્માનંદ સ્વામીએ સુરા ખાચરને કીધું, હે બહાર નીકળે એવું કરો. સુરો ખાચર કે સ્વામી તમારી આગીના જોઈ, પાધરું તમારે બહુ કરાય નહીં, પણ તમે કહો છો એટલે અમુકને જ છે કહેવાનું જોઈએ, દોઢું કરી બતાવે તમારે. એટલે સુરા ખાચરે મહારાજ જ્યાં નાતા હતા ને ન્યાજીને કીધું કે મહારાજ બારા નીકળો શરદી થઈ જાય. મહારાજ માન્યા નહીં, જાડી આગો જા કે ને પછી હવે શું કરવું. બ્રહ્માનંદ સ્વામીનું માન્યા નહીં, સુરા ખાચરનું માન્યા નહીં. પછી સુરા ખાચરે કાંઠી લીલા કરી, ખળખળિયા મહારાજ બેઠા હતા ને એની ઉપર વાસ જઈ અને પ્રવાહમાં પડી અને પોતાનું જાડું શરીર તણાતું તણાતું ગળથલિયા ખાતા ખાતા મહારાજ આગળ આવ્યા અને મહારાજને માર્યો પગ પકડીને ધક્કો. સુરો ખાચર મોહનને મહારાજ વાહે બે ગયા લડપટ લડબટ થતા, જ્યાં કેળહેમાનું પાણી હતું ને એમાં જઈને પીડ્યા. પછી મહારાજ ઊભા થયા અને સુરા ખાચરના ખભે ચડી ગયા અને પછી એવો ધૂપકો માર્યો તે સુરા ખાચરને એવો ધક્કો લાગ્યો જ ભફાંગલે નહીં પીડ્યા અને મહારાજ બહુ હસી પડ્યા. ત્યારે સુરો ખાચર બોલ્યા છે, આમો નહોતો કરવો બા, બહુ વહમું લાગ્યું, સમજાણો આમો નહોતો કરવો બા, બહુ વહમું લાગ્યું. કાંઠી ભાષા કે આવું નહોતું કરવું, મને ધક્કો લાગ્યો તો બહુ વહમું લાગ્યું, એમ કહીને હસ્યા ને રમૂજ કરતાં કરતાં મહારાજ કાંઠા ઉપર ચડીને બે સાથળ વચ્ચે વસ્ત્ર નીચોવીને શરીર લઈ નાખ્યું. તે સમયમાં કડી પ્રગણાના હરિભગત આવ્યા હવારમાં, તેણે ભારે જરિયાની કોરવાળું પીલું પિત્તાંબર મહારાજ સારું લાવ્યા હતા તે પહેરાવ્યું ને ભાતીગળ ભારે સાલ ઓઢાડી ને કુમકુમનો ચાંદલો કર્યો ને હાર પહેરાવ્યો, એ પ્રમાણે પૂજા કરી આ પૂજા થઈ ગઈ. પછી મહારાજે જ્યાં લુગડા ઉતાર્યા હતા ત્યાં જઈને વસ્ત્ર ઘરેણા પહેર્યા. ને ઘોડા ઉપર ચડીને આથમણે જાપે થઈને ઊભી બજારે થઈને વાતે ગાતે દરબારમાં પધાર્યા ને લીમડાના વૃક્ષે હેઠે ઘોડેથી ઉતરતા એક પગ પેકડામાં એક પગ હેઠો મૂકતા બોલ્યા. એક્ઝેક્ટ વિડીયો ઉતાર્યો છે ને સાધુએ, આ મહારાજની લીલા પુસ્તક છે ચોથી વાત. એક પગ પેકડામાં એક પગ હેઠો મૂકતા બોલ્યા. આ સાધુએ રાજબધી દાખલો કર્યો છે ને ઉપવાસી છે, માટે રસોઈ તૈયાર થઈ હોય તો લાવો સાધુને જમાડીએ, એવો હાંકલો કર્યો દરબારમાં. સમજ્યા મોટીબાન લાડુબા સાંભળે એમ કહીને ઉગમણા બારના ઓરડાના થડમાં આથમણે પાસે ઉતરાદે પડખે ઉગમણે મુખારવિંદે મસૂરના ચાકડા ઉપર બિરાજમાન થયા. કેટલું સરસ લખ્યું છે આથમણા, જો એમ કહીને ઉગમણા બારના ઓરડાના થડમાં બારણા પાસે ઉતરાદે પડખે ઉગમણે મુખારવિંદે મસૂરના ચાકડા ઉપર બિરાજમાન થયા ને પોશાક ઉતાર્યો ને ઘરેણા ઉતાર્યા ને પછી થાળ આવ્યો તે જમતા જાય અને સ્વાદુ વસ્તુ આવે તે ઝીણાભાઈને દાદા ખાચરને આપતા જાય. આમ મહારાજ થાળ જમે છે ને પોતે જમતા જાય, એવી રીતે મહારાજ ખૂબ જમ્યા ને બેયને સારી પેઠે પ્રસાદ જમાડ્યો ને પછી મહારાજે ચળવું કરી ને મોટીબાને કહ્યું કે તમારો જો રાજીપો હોય તો થાળ મુક્તાનંદ સ્વામીના લૈયાને આપીએ. મોટીબાને એવું કીધું, તમારો જો રાજીપો હોય તો થાળ મુક્તાનંદ સ્વામીના લૈયાને આપીએ રાઇટરને. ત્યારે મોટીબાએ કહ્યું છે બહુ સારું મહારાજ આપો. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીના લૈયાને થાળ આપ્યો. ત્યારે સુરા ખાચરે મહારાજને ધીમે રહીને કહ્યું કે મહારાજ આ તમારે અર્થે થાળ કરે છે, એટલે કે મોટીબા આ તમારે અર્થે થાળ કરે છે, પણ તે થાળની પ્રસાદી મોટીબા તથા રાજબાઈ કોઈ દિવસ લેતા નથી. એમ મેં વાત સાંભળી છે મહારાજ, સાચું ખોટું પ્રભુ જાણે, પણ આ કોઈ દી થાળની પ્રસાદી લેતા નથી. ત્યારે મહારાજે કહ્યું છે હે મોટીબા, આ સુરો ખાચર કે સાચું શું કે તમે થાળની પ્રસાદી નથી જમતા? ત્યારે મોટીબાએ કહ્યું છે મહારાજ દેશી પ્રદેશી હરિભગત આવે તેને આપતા આપતા પ્રસાદી વધે તો જમીએ છીએ. ધન્ય છે મોટીબાને. દૂર દૂરથી દેશી પ્રદેશી મહારાજનો મહિમા સમજી ગઢડે આવે, થાળ જમીને મહારાજ આખો થાળ મોટીબાને તો રોજ આપે, પણ મોટીબા એ થાળમાંથી બધાય હરિભગત બાયુ ભાઈઓને પ્રસાદી આપે અને જો વધે તો પોતે લે, ન વધે તો દઈ દે. અને આપણે પહેલાં પ્રસાદીના ખિસ્સા ભરીએ. અમથા ગઢડે મહારાજ રહ્યા છે, જુઓ તો ખરા કેવું સત્સંગનું મોટીબા ધ્યાન રાખે છે. વિચાર કરો કે મહારાજ નથી જમતા એવું કાંઈ નથી, પણ બધાને વેચીએ છીએ એમાંથી વધે તો જમીએ છીએ. ત્યારે મહારાજે સુરાખાચરને કહ્યું છે સાંજે થાળ કરાવશું ત્યારે એમને બેયને જમાડીશું. અત્યારે દાદા ખાચરને ઝીણાભાઈને જમાડ્યા ને, સાંજે થાળ કરાવશું અને રાજબાને મોટીબાન બેન જમાડીશું કે છે આપણે પરસાદી. પછી મહારાજે મુખવાસ લીધો. પછી ઉત્તરાદા બારના ઓરડામાં ને ઓશરીમાં તથા દક્ષિણાદા બારના ઓરડાની ઓશરીમાં સાધુ પાળાની પંક્તિ થઈ. પછી મહારાજે ખભે ખેસ નાખીને કેળે બાંધીને મોતિયા લાડુને જલેબી લઈ સાધુ પાળાને પીરશું. એમને એમ બહુ વાર સુધી પંગતમાં ફરીને સાધુ પાળાને સારી પેઠે જમાડ્યા. પછી મહારાજે હાથ પગ ધોઈને ખેસે આટલુયા ને રેશમિકોનો રૂમાલ હાથમાં લઈને તે જમણો હાથ ઊંચો કરીને બોલ્યા, સૌને આજ રાતનો ઉજાગરો છે માટે આજ સભા નહીં કરીએ ને હવ હોઈ જાજો. અરે ખાઈને હોઈ જાજો કે ને અમે પણ પોઢવા સારું જઈએ છીએ ને સાંજની સભા કરશું. એમ કહીને મહારાજ અક્ષર ઓરડીમાં જઈને પોઢી ગયા. કેટલી સરસ વાત છે, આમાં મહારાજની અદ્ભુત લીલા બધી આવી ગઈ. તો વાલા ભક્તો, આવી રીતે ભગવાન સ્વામિનારાયણની વિધવિધ લીલાઓ આપણે ગાશું સંભાળશું તો મહારાજમાં હેત બહુ થશે અને એ હેતમાં હેતમાં આપણું કલ્યાણ થઈ જશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.